માટે મહારાજ કહે, મારો આ સ્ત્રી ધન સ્ત્રી અને રાજને અર્થે ક્યારેય પણ હિંસા ન કરે, હંમેશા યાદ રાખ. એક સંતે અદભુત વાત લખી, કે આયે હમ ક્યા કરતે હે ક્યા કરના હે, સમજ લે મનવા, સતત વિચારે કે હું આ કરવા માટે આવ્યો છું, ક્યો આયે હમ, હું શું કામ આવ્યો છું, ક્યો આયે હમ ક્યા કરતે હે, હું શું કામ આવ્યો છું, શું કરું છું, ક્યા કરના હે, મારે શું કરવું જોઈએ, સમજ લે મનવા, ક્યો આયે હમ, હું શું કામ આવ્યો છું, મારો મોક્ષ કરવા માટે આવ્યો છું, ક્યા કરતે હે, આ દુનિયામાં ધન નારી અને રાજને માટે હિંસા કરીશ તો બહુ ખોટું છે, આ મારે ન કરવી જોઈએ, ક્યા કરતે હે, આ તો ખોટું કરું છું, ક્યા કરના હે, મારે શું કરવું જોઈએ, તો કે તમામ માંથી હેત તોડી પરમેશ્વરમાં જડવું જોઈએ. સમજ લે મનવા, મનુષ્ય તન કી દુર્લભતા સમજ કે અપને પથ પે ચલો જીવડા. આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો છે એની મહત્તા સમજી, કે મનુષ્ય દેહ કેવળ પરમાત્માને પામવા માટે મળ્યો છે એવો સતત વિચાર કરી અને પોતાના પથ ઉપર ચાલવું. કયો પથ? તો એક સંતે અદભુત વાત લખી, હમ તો ચલેંગે વહી પથ પે, હમ તો ચલેંગે વહી પથ પે, જહા ચલે હે ભક્ત ભગવાન કે, ચાહે આંધી આયે તુફાન આયે ફિર ભી હમ રુક ન પાયે, હમ તો ચલેંગે વહી પથ પે. ભગવાનનો ભક્ત તો એ રસ્તા પર ચાલે જે રસ્તા પર મહાપુરુષો ચાલ્યા છે, ભગવાનના એકાંતિક સંતો ચાલ્યા છે, ભક્તો ચાલ્યા છે, એ પથ ઉપર ચાલે. પરંતુ વિષયાશક્ત વ્યક્તિ જે પથ ઉપર ચાલે અને ધન નારી અને રાજની પ્રાપ્તિને અર્થે અનેકવિધ અધર્મો કર્યા છે અને ખેલ ખાંડાના ખેલ્યા છે, એવું કર્મ ભગવાન શ્રી હરિ કે મારો આશ્રયથી ક્યારેય પણ ન કરે. એવી રીતે 13મો શ્લોક સમજાવી મહારાજ 14મો શ્લોક સમજાવી રહ્યા છે કે આત્મઘાતસ્તુ તીર્થે અપિ ન કર્તવ્યશ્ચ ન ક્રોધા અયોગ્ય આચરણાત્ ક્વાપી ન વિશોદ બંધના દિના. મહારાજ કે આત્મઘાતસ્તુ તીર્થે અપિ ન કર્તવ્યશ્ચ ન ક્રોધા. મહારાજ અત્યાર સુધી બીજાની હિંસાની જ વાતો આંકી ગયા, બીજાની હિંસા ન કરવી, બીજાની હિંસા ન કરવી. પણ આગળ વધતા વધતા મહારાજ હવે ટન મારી રહ્યા છે. મહારાજ કે હિંસા બે પ્રકારની હોય, હિંસા દ્વિધામ, બે પ્રકારની હિંસા, પરહિંસા ચ સ્વહિંસા, બીજાની હિંસા અને પોતાની હિંસા. સદાનંદ સ્વામી કે તત્ર આદ્ય નિરાકૃતિ, પ્રથમ ભગવાન શ્રી હરિએ અને સતાનંદ સ્વામીએ બીજાની હિંસાનો નિષેધ કર્યો, બીજાની હિંસા ન કરવી. 11, 12 અને 13માં શ્લોકની અંદર બીજાની હિંસાનો નિષેધ કર્યો. પણ સતાનંદ સ્વામી કે ભગવાન શ્રીહરિ 14માં શ્લોકની અંદર એમ કે અત્ર દ્વિતીયામપી નિરાક કરોતી. અત્યારે આ શ્લોકમાં માને 14માં શ્લોકની અંદર બીજા પ્રકારની હિંસા કઈ? તો કે સ્વહિંસા, પોતાની હિંસાનો પણ નિષેધ કરે છે કે વ્યક્તિ પોતાની હિંસા પણ ન કરે, માને આત્મહત્યા ન કરે. આત્મઘાતસ્તુ ન કર્તવ્ય, આત્મઘાત ન કરે. આત્મઘાત ક્યાં ન કરે? તો કે તીર્થે અપી. આમાં બે વસ્તુનું સંમિલિતકરણ છે કે માણસ આત્મઘાત કરે એની પાછળના બે કારણ હોય. એક તો વ્યક્તિ આ દુનિયામાં થાકી ગયો તો આત્મઘાત કરે, આ દુનિયામાં થાકી ગયો, માને કંટાળી ગયો હોય, કોઈ ધંધા બિઝનેસમાં મોટી જબરજસ્ત નુકસાની ગયો હોય જેને કારણે આત્મહત્યા કરે, અથવા તો પોતાના પરિવારની અંદર બહુ જ મોટું દુઃખ હોય જેને કારણે આત્મહત્યા કરે, અથવા તો કોઈ જબરજસ્ત રોગ આવી પડ્યો હોય કે જેને કારણે વ્યક્તિ આત્મહત્યા કરે. અને બીજું કારણ લાલચથી આત્મહત્યા થાય. તીર્થે એપી શબ્દ એટલે મૂક્યો કે આ દેહને મૂક્યા પછી મને આવી પ્રાપ્તિ થાય, આવી પ્રાપ્તિ થાય, તેવી પ્રાપ્તિ થાય, ભૈરવ જપ લઉં, કાશ્યજન કરવત મુકાવું તો મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, આવા હેતુથી પણ હિંસા થાય. આ બે પ્રકારે હિંસા થાય છે. પણ મહારાજ કે બેમાંથી મારો આશ્રિત એક પ્રકારની હિંસા ન કરે. તીર્થે જે હિંસા શું કામ ન કરવી? તો સદાનંદ સ્વામી કે કલિકાલની અંદર તીર્થની અંદર પણ હિંસાનો નિષેધ બતાવવામાં આવ્યો છે. પુરાણોમાં એવી કથા હતી અને માન્યતા હતી, કદાચ સત્ય પણ સદાનંદ સ્વામી કે હોય શકે કે કરવત મુકાવે કાશે જઈને તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, અથવા તો ઈચ્છે એવા દેહની પ્રાપ્તિ થાય, હિમાળો ગાળે તો એને કરીને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ગિરનાર ઉપર ચડીને પડે તો એને સ્વર્ગ આદિકની પ્રાપ્તિ થાય. તો પ્રશ્ન એ છે કે એ બધી પ્રાપ્તિ થતી હોવા છતાંય ભગવાન શ્રીહરિએ શું કામ નિષેધ કર્યો? તો સદાનંદ સ્વામી અદભુત એનું સમાધાન આપ્યું. સદાનંદ સ્વામી કે ભગવાન શ્રીહરિ નિષેધ કરે છે એનું કારણ એ છે કે તીર્થની અંદર હિંસા કરવાથી, આત્મહત્યા કરવાથી માનો કે એનું અધપતન ન થાય પણ સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય. પણ સ્વર્ગ આદિક પરમાત્માના ધામ આગળ, પરમાત્માની મૂર્તિના સુખ આગળ તો નરક જેવા જ છે. એ જો દેહને પાડી નાખશે, દેહને પાડીને સ્વર્ગ આદિકમાં પહોંચી જશે તો પછી એનું મોક્ષનું સાધન અટકી જશે. એના કરતા બહેતર એ મનુષ્ય દેહમાં જ રહે અને મનુષ્ય દેહમાં રહે અને પરમાત્માનું ભજન કરે તો ભજન કરતા કરતાની તમામ વાસના નષ્ટ થઈ જશે અને વાસના નષ્ટ થતાની સાથે એ વ્યક્તિ પરમાત્માના પરમ પદને પામશે. આવો સુંદર મનુષ્ય દેહ પરમાત્માને પામવા માટે મળ્યો છે, માટે ભૂલમાં પણ એ દેહને કોઈ પણ નિમિત્ત લઈને ક્યારેય પણ પાડે નહીં. સદાનંદ સ્વામી કે માટે તો જગતગુરુ શંકરાચાર્યએ પણ કહ્યું કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંઢમતે. એ આત્મા તું મરવાના સંકલ્પે પડતા મૂકી દે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંઢમતે, તો પરમાત્માનું ભજન કર ભજન કર ભજન કર, તું મરવાના સંકલ્પ મૂકી દે. બીજા નંબરમાં સદાનંદ સ્વામી એમ કહે છે કે કોઈ વ્યક્તિ કાશ્યજન કરવત મૂકે, હિમાલો ગાળે, ગિરનાર ઉપર ચડીને પડે, આ બધું કર્યા પછી એની વાસના શું બળી જવાની છે? વાસના તો નષ્ટ નથી થઈ. વાસના નષ્ટ નથી થઈ તો એની દિવ્ય ગતિની પ્રાપ્તિ કેમ થશે? એને કોઈ પણ સંજોગે દિવ્ય ગતિની પ્રાપ્તિ થશે નહીં. માટે મહારાજ કે મારો આશ્રિત આત્મહત્યા ક્યારેય ન કરે. બહુ મોટી નુકસાન આવ્યું હોય તેમ છતાં આત્મહત્યા ન કરે, શું કામ ન કરે? તો આ લોકોનું ધન જતું રહ્યું છે, સંપત્તિ જતી રહી છે, પ્રારબ્ધન યોગ્ય કરીને જતું રહ્યું છે, વળી પ્રારબ્ધમાં હશે તો આટો મારીને પાછું આવશે, ફરીવાર આવવાની શક્યતા છે. માટે કોઈ દિવસ આત્મહત્યા ન કરે. કંકાસને જોઈને આત્મહત્યા ન કરે. આજ કંકાસ છે પણ કાળ સુમેળ થઈ જશે. કંકાસને જોઈને આત્મહત્યા ન કરે. અને ત્રીજું કારણ, બીમારીને જોઈને આત્મહત્યા ન કરે. ઘણી ફેર એવું બને કે હોસ્પિટલમાં ડોક્ટર હોય તેને ઊંચા હાથ કરી નાખે કે હવે આ કેસ ખલાસ છે, આમાં કોઈ સુધારો શક્ય નથી. અને પહેલાંની પીડા જોઈને પછી આ લોકો કંટાળે તેમ કે એકાદો તો ઇન્જેક્શન આપી દો એટલે હરખું થઈ જાય એમ. પણ ભગવાન સ્વામિનારાયણ ના કહે છે એવું પાપ પણ કરવું નહીં. ઘણી ફેર એવું શક્ય છે કે ડોક્ટર ઊંચા હાથ કરી નાખે. ડોક્ટરોથી જે વાત શક્ય ન બને ક્યારે કોઈ મહાપુરુષના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો ડોક્ટરોએ જેના હાથ ખંખેરી નાખ્યો હોય એ વ્યક્તિ પણ ફરીવાર બેઠો થઈ અને મોક્ષને પથે ચાલી શકે છે. અને એવા ઘણા બધા કેસો બન્યા હોય છે. માટે પણ ભગવાન શ્રીહરિ કે મારો આશ્રિત આત્મહત્યા ન કરે. ભક્તજનો એક વાત બીજી કહું, આત્મહત્યા કરવી એ મોટું પાપ છે અને આત્મહત્યા કરાવવી એ પણ બહુ મોટું પાપ છે. આ શબ્દને બરાબર સમજો. જો કે આ દેશની મને ખબર નથી પણ આપણા ભારતની અંદર આવી ઘટનાઓ બહુ ઘટે છે. અનેક નારીઓ અગ્નિ સ્નાન કરે, દવા પી જાય છે, ગળાટૂપો ખાઈ લે, એને પોતાને આત્મહત્યા ન કરવી હોય, ગળાટૂપો ન ખાવો હોય, દવા ન પીવી પડે, એના ઉપર એવો અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે કે જેને કારણે એ વ્યક્તિ મજબૂરીથી આત્મહત્યા કરે છે. જેમ આત્મહત્યા કરવાનું પાપ છે તેમ આત્મહત્યા કરાવવાનું પણ એવું જબરજસ્ત પાપ છે. માટે એક વાત બહુ સ્પષ્ટ રીતે વિચારે કે જેમ પુરુષને જીવવાનો સંપૂર્ણ અધિકાર છે એમ સ્ત્રી ભક્તને પણ જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. ક્યારે એના પર એવો અપવાદ ન મૂકે, એને એવી પરેશાન ન કરે કે જેને કારણે એને આત્મહત્યા કરવા માટે મજબૂર બનવું પડે. જો એને આત્મહત્યા કરાવે છે તો જેમ કોઈની હિંસા કરે જેવું પાપ લાગે ને ફરીવાર મનુષ્ય દેહ ન મળે, એવી રીતે એ વ્યક્તિને પણ ફરીવાર મનુષ્ય દેહ મળવો મુશ્કેલ છે. માટે આત્મહત્યા કરવી નહીં અને કરાવવી પણ નહીં. મહારાજ કહે કે ક્રોધે કરીને પણ આત્મહત્યા કરવી નહીં. અમુક અમુક ન તો સ્વભાવ હોય, વાતમાં કાંઈ ન હોય, અંધવન માટલી પી જાય અને પછી આપણને ખબર પડે, આપણે પૂછે કે એને શું થયું હતું તો કાંઈ ન થયું, અહીંથી ઇન્ડિયા જવું હતું એને, એમ બધા જવાના હતા પણ અમે એમ કીધું 10 દાડા પસી જવું છે, એને એમ કીધું ના મારે વહેલું જવું છે, એમાં થોડી તકરાર થઈને પી ગયો ધવન બાટલી. લો આ ક્રોધને આધીન બનીને વ્યક્તિ આવી ભૂલ કરતી હોય છે. મહારાજ કે આવી ભૂલ પણ મારો આશ્રિત કોઈ દિવસ કરે નહીં. મારનો કહેવાનો મતલબ એવો છે કે તમને મનુષ્ય દેહ મળ્યો છે તો તમે મોક્ષની બાબતમાં કોઈ દાડો છેડા કરશો નહીં. મોક્ષની બાબતમાં સાવધાન બનજો. કદાચ ગમે તેવા ઉપદ્રવ આવે, ગમે તેવું દુઃખ આવે, તેમ છતાંય મોક્ષના સાધન ઉપર મનુષ્ય દેહ અને તમે વિના કારણે પાડી નહીં નાખશો. જે નિમિત્તે આ દેહ પડવાનો છે એ જ નિમિત્તને ઉભું રહેવા દેજો. માને કે જેટલા તમારા આયુષના શ્વાસો લખ્યા છે એટલું લેવા દેજો તમે, નતર પછી હું કે ખબર છે નિમિત્ત છે બાને મરવાનું. મહારાજ ના પાડે, આત્મહત્યા કરે છે એ ઠાકોરજીનો કાયદો પોતાના હાથમાં લે છે. એ વાત ખોટી છે કે નિમિત્ત હતું માટે દવા પી ગયો, નિમિત્ત હતું માટે અગ્નિ સ્નાન કર્યું, વાત ખોટી છે. શિક્ષાપત્રી ભાષ્ય ના કહે છે ઠાકોરજી એને જીવવા દેવા માંગતા હતા પણ ઠાકોરજીનો કાયદો એને પોતાના હાથમાં લઈ લીધો અને પરિણામે પરેશાન થયો. પણ ભગવાનનો ભક્ત આવી ભૂલ પણ કોઈ દિવસ કરે નહીં. પોતે વાતને સમજે અને કોઈના જીવનમાં મનો આપત્તિ દુઃખ આવી પડે ત્યારે એને પણ આ વાતને સમજાવી. સદાનંદ સ્વામી એમ કે કોઈ આત્મહત્યા કરવા માટે તૈયાર થયો હોય એને બચાવવો એ પણ બહુ મોટું પુણ્ય છે, બહુ મોટું પુણ્ય છે. કેવી રીતે? તો ક્યારેક બની શકે કે કોઈ બિચારો આર્થિક રીતે ભીષણમાં આવી ગયો હોય, લોકોને મોઢું દેખાડે જેવું ન રહ્યું હોય, ત્યારે એને ધીરજ આપે, બની શકે એટલી સહાય આપે અને એને મરતો અટકાવે, એને મરતો અટકાવે. અને એ વ્યક્તિ મરતો અટકાયો જ પહેલો એનો ઉપકાર કદી નહીં ભૂલે અને પછી એના માધ્યમથી એને ગુણ રહેશે, એના માધ્યમથી એને ભગવાન ભજતો કરી દે અને એને ભગવાન ભજાવે તો આખું બ્રહ્માંડ ઉગરે એટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે. પોતે ન કરે, કોઈ કરતો હોય એને અટકાવે તો એમાં બહુ જ મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ઘણી ફેરી વ્યક્તિને કેવળ બે શબ્દ કહેવા માત્રથી હિંસા કરતો અટકી જાય છે. જામનગરનો પ્રસિદ્ધ પ્રસંગ છે. સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી જામનગર શહેરમાં ગયેલા અને શહેરની અંદર હરિભક્તોના થોડા ઘર હશે. એમાં એક સ્ત્રી, એની સાસુની સાથે કંઈ બોલવાનું થયું અને મતલબે મરવા માટે તૈયાર થઈ, મરવા માટે તૈયાર થઈ, ઝેરનો કટોરો ઘોળ્યો અને પીવાની તૈયારી કરતી ત્યાંને ખબર પડે કે અત્યારે મુક્તાનંદ સ્વામી આ શહેરમાં આવ્યા છે. મનમાં થયું સ્વામીની છેલ્લે કથા વાર્તા સાંભળી આવું અને કથા સાંભળવા માટે નારી આવી અને સભાની અંદર બેઠીને સ્વામી તો અંતરિત જામી. સ્વામીએ સભાની અંદર વાત કરી, પરમાત્માએ મોંઘો મનુષ્યનો દેહ આપ્યો છે, ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવી આપત્તિ આવે, તેમ છતાંય પણ આત્મહત્યા કરવી નહીં. આત્મહત્યા કરવાનું બહુ મોટું પાપ છે. આત્મહત્યા કરનારને ફરીવાર મનુષ્ય દેહ મળતો નથી. આમ સ્વામી જે વાત કરી એ વાત કરવા માત્રથી પેલી સ્ત્રીને વાત સમજાઈ ગઈ. ઓહો, આજ હું કથા સાંભળવાનો આવ્યો તો આજ હું દેહને પાડી નાખત અને પછી એને ઠેરાવો કર્યો, ગમે તેવું દુઃખ આવે તો પણ સહન કરીશ અને સહન કરી અને દુઃખ ન આવે એવો પ્રયાસ કરતી રહીશ, પરંતુ આત્મહત્યા તો નહીં જ કરું. આમ દ્રઢ ઠેરાવ કરીને પાછી પોતાની ઘેરે ગઈ. એની સાસુ તો એના સ્વભાવ પ્રમાણે કાયમ ટોકે વઢે ઘણું બધું કહે, પણ એને ઠેરાવ કરેલો સહન કરીશ અને 15 દિવસ સહન કર્યું. એની સાસુ ગાળો દે આટલું બધું કરે ને તો એક શબ્દ ન બોલે, સામેથી મોઢું મલકાવે. 15 દિવસ થયા ને તે કે સુધરી ગયો, થાકી ગઈ ને હાહું ગાળું દઈ દઈને કહો. અને પછી એના મનમાં થયું, આ તો જેમ હું કહું એમ કરે છે, બિચારી ખોટી ગાળ્યો દઉં છું. અને એની હાહુનું સુધરી ગયું, એની સાસુનું સુધરી ગયું, આનું સુધરી ગયું અને બંને મોક્ષને પથે ચાલતા થયા. થોડા દાડા થયા ત્યારે સાસુએ કીધું, પૂછ્યું કે બેટા 15-20 દિવસ હું તને કેવી ગાળો દઉં, કેટલું કેટલું કહું છું, તેમ છતાં તું એક શબ્દ બોલતી નથી, એનું કારણ શું? ત્યારે એને કીધું છે કે ભગવાન સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામી શહેરમાં આવ્યા છે, એનો સત્સંગ સાંભળવા હું ગઈ હતી, ત્યાંથી મને સમજાણું મનુષ્ય દેહની બહુ મોટી દુર્લભતા છે, આને પાડી ન નખાય, એના દ્વારા મોક્ષ કરાય, આપત્તિ હોય તો સહન કરાય પરંતુ દેહને પાડી ન નખાય. બસ ત્યારથી મેં ઠેરાવ કર્યો કે આજ પછી મારા સાસુ ગમે તેટલું મને વઢે દખે તો સહન કરવું પરંતુ દેહ તો પાડવો જ નથી. અને આવો મેં ઠેરાવ કર્યો, પાછી તમે ગમે એટલું વઢો છો તો હું એમ જ માનું, મને વઢતા જ નથી, તેનો મોઢે બોલે છે એટલે મને કાંઈ થતું નથી, તકલીફ પડતી નથી. એને સાસુએ કીધું, બેટા આજથી હું તને ક્યારેય નહીં વઢું કે મારી ભૂલનો સ્વીકાર કરો છો, આપણે પ્રેમથી રહેશું, પછી બે પ્રેમથી રહેવા માંડ્યા અને બેનો મોક્ષ થયો કહો. માટે કોઈ જીવનની અંદર અટવાયેલી વ્યક્તિ હોય તો એને બે શબ્દ સારા કહીને પણ એને મોક્ષને પથે ચડાવવાથી ભગવાન શ્રીહરિ બહુ જ રાજી થાય છે. આત્મહત્યા કરવી નહીં, આત્મહત્યા આપણા દ્વારા કોઈને કરવી પડે એવું જીવન કરવું નહીં. ત્રણ વસ્તુનો અનુસંધાન, સ્વયં આત્મહત્યા કરવી નહીં, આપણા જીવન દ્વારા કોઈને આત્મહત્યા કરવી પડે એવું જીવન જીવવું નહીં, અને કોઈ વ્યક્તિ આત્મહત્યા કરતી હોય તો આપણેથી શક્ય બને એટલા પ્રયાસ એને રોકવું. આ ત્રણ પ્રયાસ કરવાથી ભગવાન શ્રીહરિ બહુ રાજી થાય છે. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે અમરેલીની અંદર ઘટેલી ઘટના, જીવનની અંદર કદાચ કોઈને ગમે તે ભૂલ થઈ હોય, ભૂલનો સુધારો શક્ય છે. ભગવાન શ્રીહરિએ માટે તો પુરાણોમાં લખ્યું હતું કે અમુક ભૂલ માટે દેહાદંડ જ હોય, પણ ભગવાન સ્વામિનારાયણ શેખ સુધી દેહાદંડ નો આપ્યો, પ્રાયચિત આપ્યા, દેહાદંડ નો આપ્યો. સંત મૂળદાસજી સવારના પોરમાં સ્નાન કરવા માટે જતા હતા, કુવાને કાંઠે એક સ્ત્રી રાધા નામની સ્ત્રી પાણી પડવા પ્રયાસ કરતી હતી. સંત મૂળદાસે રોક્યા, બેટા મરીશ નહીં, શા માટે મરે છે? એમ કરતા કાંડું પકડી લીધું, બેટા શા માટે મરે છે? રાધાએ કીધું, મને મરવા દો, આ જગતમાં મોઢું દેખાડે જેવું મારે રહ્યું નથી. શું થયું છે? એક પુરુષે મને દગો દીધો છે, તારી સાથે લગ્ન કરીશ એમ મને કહ્યું, એનું બાળક મારા ઉદરમાં છે અને એ પુરુષ દગો દઈને જતો રહ્યો છે, દુનિયાને મોઢું દેખાડે એવું રહ્યું નથી, માટે મને મરવા દો. સંત મૂળદાસ કે નહીં બેટા, એ શક્ય ન બને, આવો સુંદર મોંઘો મનુષ્ય દેહ મળ્યો પાડી નખાતો હશે, પણ હું શું કરું, દુનિયાને મોઢું શું દેખાડીશ? કાલ સવારે જગત મને પૂછશે તારા પેટમાં કોનું પાપ છે, હું શું કહીશ? અને એ વખતે તમે કલ્પના તો કરો સંત મૂળદાસ એની સાધુતાય ને. સંત મૂળદાસે કીધું, બેટા મરીશ નહીં, જા જગતને કહી દેજે મારા પેટમાં સંત મૂળદાસ નું પાપ છે, જા કહી દેજે, પણ મરીશ નહીં. અને પેલી નારીએ કીધું, એનું પરિણામ સંત મૂળદાસને ભોગવવું પડ્યું. લોકોએ ગાળો દીધી, માર માર્યા, ગધેડા પર બેસાડ્યા, પણ સંત મૂળદાસને એનો આનંદ હતો. શું આનંદ હતો? મેં એક સ્ત્રીને બચાવી છે અને એક બાળક, મેં બેની રક્ષા કરી છે. અને હકીકત સંત મૂળદાસને આપણે બધા કાયમ માટે ઋણી રહેશું. સંત મૂળદાસ જો ન હોત તો એ રાધા બચી ન હોત, અને રાધા ન બચી હોત તો એની કુખે એક બાળકીનો જન્મ થયો, જેનું નામ રતન પાડવામાં આવ્યું. એ રતન નામની બાળકી જન્મી ન હોત, અને એ જો ન જન્મી હોત તો એની કુખે પૂરા સત્સંગની માં મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. એ ક્યાંથી જન્મત કહો? અને ભક્તો તમે વિચારજો, આપણા પોતાને માટે આપણે ઘણું બધું કરીએ, ધંધા કરીએ, બિઝનેસ કરીએ, આ કરીએ, તે કરીએ, ઘણું બધું કરીએ, પણ એનો આપણા હૃદયની અંદર એટલો મોજ નહીં, મોજ નહીં આવે, આનંદ નહીં આવે જે આપણે બીજાને અર્થે કરીએ. તમે વિચારજો, આપણા માટે તમે ઘરને માટે કંઈક સારી વસ્તુ લઈ જાતા હોય, ફ્રૂટ કે સારું લઈ જાતા હોય, એમાં કોઈક રસ્તામાં બિચારો ગરીબ માણસોને મળ્યો હોય એને તમે એકવાર ફ્રૂટ આપી દેજો અને તમે પછી એની મોજ જોજો, તમને 8 દિવસ સુધી હૃદયની અંદર આનંદ નહીં માય. તમે એ ફ્રૂટ તમારા સંતાનોને ખવડાવી દેવાના હતા, એને બદલે તમે ગરીબ કોઈને ખવડાવે તો એનો આનંદ 8 દિવસ સુધી તમારા હૃદયમાં નહીં હમાય. પોતાને માટે તો આખી દુનિયા જિંદગી જીવે છે, પણ બીજાને અર્થે જીવે, બીજાનું રૂડું કરે, એની અંદર જે આનંદ છે એ પોતાને માટે નથી. માટે ત્રીજો ગુણ પણ યાદ રાખો કે કોઈ આત્મહત્યા કરે એવી સ્થિતિ હોય તો એને આમાંથી બચાવી લેવો, એ પણ મોટું પુણ્ય છે. આવી રીતે 14મો શ્લોક સમજાવીને 15મો શ્લોક સમજાવવા માટે સદાનંદ સ્વામી આગળ વધે. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત ન પેયમ ચ સુરા મધ્યમ અપિ દેવ નિવેદિતમ. સ્વામીએ પેલા 12ની બધી હિંસા રોકી, પછી પોતાની હિંસાને પણ રોકાવટ કરી, હવે વાત આગળ વધી. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત, પોતે હિંસા કરતો નથી, પોતે હિંસા કરતો નથી, હિંસા માનતો પણ નથી. હિંસા કરવામાં જે પાપ છે એટલું જ પાપ ખાવામાં પણ છે. સદાનંદ સ્વામી કહે, ભગવાન શ્રીહરિ આજ્ઞા કરે, મારો આશ્રિત હિંસા કરે નહીં, માંસ આદિકને ખાય પણ નહીં. ન ભક્ષમ સર્વથા માંસમ, માંસ ખાય પણ નહીં. પણ સદાનંદ સ્વામી કે મહારાજ એક વાત આગળ બતાવે છે કે કદાચ મારો આશ્રિત હું જયારે કહીશ ત્યારે માંસાદિક નહીં ખાય, પણ કોઈક એનો મહિમા કહેશે, કોઈક એને મહિમા કહેશે. શું મહિમા કહેશે? કે આ તો યજ્ઞની પ્રસાદી છે, માટે ખાવા બાદ નથી, માટે આને તમે ખાઓ. યજ્ઞની પ્રસાદી કઈને આપે તોય પણ ભગવાન શ્રી હરિ કે મારો આશ્રિત માંસ ખાય નહીં. મહારાજે તો ત્યાં સુધી લખ્યું, શતાનંદ સ્વામીની કલમે ત્યાં સુધી લખાણું કે કોઈ દેવ અને દેવી હોય એની આગળ માંસનું નિવેદ થતું હોય અને એ જગ્યાએ આપણે જઈને તે દિવસે માંસનું નિવેદ ન હોય અને અન્ય વસ્તુ એને અર્પણ કરવામાં આવી હોય, શાકભાજી આદિ જે કંઈ સાકાર હોય, દાખલા તરીકે દેવ અથવા તો દેવીને આગળ નિત્ય માંસનું નિવેદ થતું હોય અને આપણે જે દિવસે જઈએ તે દાડે શીરો ધરાયો હોય અને એ શીરાની પ્રસાદી આપણને આપે, લો તમે જમો, તોય પણ સદાનંદ સ્વામી કે એ શીરાની પ્રસાદી પણ મારો આશ્રિત મહારાજ કે ન ખાય. કારણ કે દેવી નિત્ય માંસનું ભક્ષણ કરે છે અને એની પ્રસાદી, પ્રસાદી એટલે ભક્તો, હિન્દુ સંપ્રદાયમાં એટલી બધી દિવ્ય ભાવના છે કે પરમાત્માએ પોતાના હાથે કરી એ વસ્તુ જમ્યા છે અને ફરીવાર પોતાની પ્રસાદી કરેલી વસ્તુ એમાં મૂકી છે, એટલી મહાન પ્રસાદીની વસ્તુ છે. તો જે દેવીને માંસ ખાધું એના માંસવાળા હાથ છે તો એ પ્રસાદ લઈને પોતે જમ્યાને પાછી મૂકી એ શીરો હોવા છતાંય પણ માંસ તુલ્ય છે. માટે મહારાજ કે મારો આશ્રિત એવા દેવ કે દેવીનો પ્રસાદ ન છે, યજ્ઞની પ્રસાદી પણ ન ખાય. મહારાજ કે કેવળ જમેની આટલું જ નહીં, કેટલી જગ્યાએ અનુસંધાન રાખે. તો સદાનંદ સ્વામીની કલમે એવું લખાય કે જેમ ખાનારને પાપ લાગે તેવું જ પાપ અનુમંતા, વિષહંતા, વિહંતા, પ્રિય વિક્રયે સંસ્કર્તા ચ ઉપહરતા ચ ખાદક ચેતી ઘાતકા. ખાતો નથી પણ અનુમોદન આપે છે, ખાવ વાંધો નહીં, શરદી જેવું હોય જરા ખવાય એમ. તો ખાનારને જેટલું પાપ લાગે એટલું જ અનુમોદન આપનારને પાપ લાગે છે, એને જુદું કરનાર કાપનારને પણ એટલું જ પાપ લાગે છે, એ પ્રાણીને મારનારને પણ એટલું જ પાપ લાગે છે, એને વેચનારને પણ એટલું જ પાપ લાગે છે, એના ખરીદનારને પણ એટલું જ પાપ લાગે છે, એના રાંધનારને પણ એટલું જ પાપ લાગે છે, એ ખરીદીને લાવનારને પણ એટલું જ પાપ લાગે છે જેટલું ખાનારને પાપ લાગે છે. માટે ભક્તો આ શ્લોક ઉપર ખૂબ અનુસંધાન રાખજો. ધંધા બિઝનેસમાં પણ આ વસ્તુ ભૂલમાં આવી ન જાય. ઠાકોરજી રોટલા દેશે દેશે દેશે, ગમે તે વેપાર કરશો તોય પણ ઠાકોરજીએ ગળામાં રોટલા લીધા છે અને સ્વામી વાતમ ત્રણ વાર લખ્યું, ઠાકોરજી તો રોટલા દેશે દેશે દેશે. માટે ભગવાનનો ભક્ત આમાંથી ભૂલ ન થાય એનું અનુસંધાન રાખે. માંસ ન ખાવું શું કામ? તો આજ્ઞાવલ્ક્ય ઋષિ એમ કહે છે કે ન અકૃત્વા પ્રાણીનામ હિંસા માંસમ ઉત્પદ્યતે. માંસ પ્રાણીની હિંસા કર્યા સિવાય ક્યારે પ્રાપ્ત થતું નથી, ન કચિત, ક્યારે પણ પ્રાપ્ત થતું નથી. અને પ્રાણી વધમ ન સ્વર્ગશ્ચેપી, પ્રાણીનો વધ કરનાર ક્યારે સ્વર્ગ આદિકને પામતો નથી, માને મોક્ષને કદી પણ પામતો નથી. માટે ન ભક્ષમ માંસમ, માટે મારો આશ્રિત મહારાજ કે ક્યારે પણ માંસ ખાય નહીં. ભગવાન શ્રી હરિ એટલા માટે છે કે યજ્ઞ સુધીનું માંસ ન ખાવું એટલું લખીને મહારાજ પછી કે ન પેયમ સુરામધ્યમ, મારો આશ્રિત જે માંસ ન ખાય એવી રીતે દારૂ આદિ પણ પીએ નહીં. નહીતર આ વસ્તુ તો હારા હારા હરિભગતની ઘેર ઘૂસી જાય. કહો અહીંને આપણને ખબર નથી, અહીં તો કોઈ નહીં જ પીતું હોય, પણ અમે મુંબઈમાં પારાણ હતી, પછી એક હરિભગતની ઘેર પધરામણી કરવા ગયા. ઠાકોરજીને થાળ ધરાવ્યો કાજુ બદામનો, પછી કીધું ભગત પાણી લાવો. એ કે સ્વામી ફ્રીજમાંથી લઈ લો ને. આમ ફ્રીજ જ્યાં ખોલ્યું તો અંદર બ્રાન્ડીની બોટલ હતી. આમ કીધું ભગત આ શું? કે સ્વામી એ શુદ્ધ આવે જ, કે એમાં કાંઈ વધારે પેલું નથી આવતું, કે શરદી થયું ને એક ઢાંકણું પીએ ને તો તરત સારું થઈ જાય, તમારે કામ લાગે મને તો લઈ જાઓ, કે હું તો બીજી લઈ લઈશ. પછી તને એવો લીધો, એવો લીધો, ખાલી પધરામણી કરવા ગયા તા 1.5 કલાક રોકાણ, અને પછી એને પણ નિયમ લેવડાયું અને છેવટે મુકાયું. ભગવાનના ભક્તો આવી નિમિત્તે પણ દારૂ આદિક જીવનમાં ન આવી જાય એનું ખાસ અનુસંધાન રાખે. સદાનંદ સ્વામી કે ત્રણ પ્રકારની સુરા છે, ગોળમાંથી બનેલી, મહુડામાંથી બનેલી, લોટમાંથી બનેલી, ત્રણમાંથી એકેને ગ્રહણ ન કરે. 11 પ્રકારનું મદ્ય છે. કહ્યું તો કે ફણસમાંથી બનેલું, દ્રાક્ષમાંથી બનેલું, મહુડામાંથી બનેલું, ખજૂરમાંથી બનેલું, તાડમાંથી બનેલું, શેરડીના રસમાંથી બનેલું, મધમાંથી બનેલું, શેરમાંથી બનેલું, અરિષ્ટમાંથી બનેલું, મેરુમાંથી બનેલું, નાળિયેરમાંથી બનેલું 11 પ્રકારનું મદ્ય, એમાંથી એકેય પ્રકારનું મદ્ય દારૂ પીએ નહીં. સદાનંદ સ્વામી કે મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પીવાય તો નહીં, પણ એનો સ્પર્શ પણ સુદ્ધા ન કરાય. એનો સ્પર્શ કરવામાંથી પણ પાપ લાગે છે. સદાનંદ સ્વામી કે એનો સ્પર્શ કરવામાંથી કેવી કેવી શુદ્ધિકરણ કરવું પડે, પ્રાયચિત કરવું પડે, તો કે ઘૂંટણથી નીચેના ભાગમાં દારૂનો જો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરે ત્યારે શુદ્ધ થાય. ઘૂંટણથી નીચેના ભાગમાં જો દારૂનો સ્પર્શ થાય તો સ્નાન કરે ત્યારે શુદ્ધ થાય. ઘૂંટણથી લે નાભી સુધીમાં, માં નાભીથી પગના તળિયા સુધીમાં, ઘૂંટણ સુધીમાં જો સ્પર્શ થાય તો એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય. નાભીથી ઉપરના ભાગમાં કેવળ સ્પર્શ થાય તો 3 દિવસ સુધી લગાતાર ઉપવાસ જ્યારે કરે ત્યારે વ્યક્તિ શુદ્ધ થાય. કેવળ સ્પર્શ કરવા માત્રથી તો પીનારની દિશા શું થાય? ભક્તો વિચારજો, માણસનો દેવ બહુ મોંઘો મળ્યો છે, કાલ હવારે પડી જાહે. આવી ભૂલ જો કરશું તો પછી જન્માંતરે આ ભવાટીમાંથી બહાર નીકળવાનો વારો નહીં આવે, જન્માંતરે. માટે જિંદગીમાં આવી ભૂલ ન થાય એવું અનુસંધાન રાખજો, અને પોતાના વારસદારને પણ એ ઉપદેશ આપજો કે જિંદગીમાં આ ચાળે ન ચડે ને આવી ભૂલ ન કરે. પછી બતાવ્યું છે કે દારૂ પીવો જબરજસ્ત વ્યસન છે, બીજા પણ ઘણા બધા વ્યસન છે. મદ્યપાન કરવું, મૃગિયા કરવા, પાસાની રમત રમવી, દિવસે શયન કરવું, કઠોર વાણી બોલવી, કઠોર કોઈને દંડ આપવો, દ્રવ્યનો અવળો ઉપયોગ કરવો, કોઈની નિંદા કરવી, પરસ્ત્રી ગમન કરવું, વૃથા દાન કરવું, ચાડિયાપણું કરવું, સાહસ ખોટું મિથ્યા કરવું, દ્રોહ કોઈનો કરવું, ઈર્ષા કરવું, અસૂયા કરવું, આ તમામ વસ્તુમાંથી ભગવાન શ્રી હરિ કે મારો આશ્રિત દૂર રહે. અને છેલ્લે મહારાજ એક વાત બતાવે છે કે આમાંથી કોઈ પણ પ્રકારની ભૂલો હોય, દારૂ આદિ પીવાતો હોય તો એનું પ્રાયશ્ચિત કરવું. એમાં 16 વર્ષથી નીચે, 80 વર્ષથી ઉપર ઉંમર હોય તો અડધું પ્રાયશ્ચિત કરવું, સ્ત્રી હોય તો એને અડધું પ્રાયશ્ચિત કરવું, અને 5 વર્ષથી નીચેનો બાળક હોય તેના ગુના માફ કરવામાં આવે છે, પણ 16 વર્ષથી 80 વર્ષની વચ્ચેનો ગાળો હોય તેને પૂર્ણ પ્રાયશ્ચિત, શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. શાસ્ત્રમાં ગોતતા ન આવડે અને પોતાનીથી ભૂલ થઈ હોય આવી કોઈ, દારૂપાન આદિકની, માઉસ ભક્ષણ આદિકની, તો ભગવાનના સાધુને મળી એને પૂછી અને પ્રાયચિત કરી જીવનને શુદ્ધ કરવું. જીવન શુદ્ધ થશે તો જ ભગવાન શ્રીહરિ રાજી થશે, એના સાનિધ્યનું સુખ મળશે, અન્યથા સુખની પ્રાપ્તિ થશે નહીં. એવી રીતે સદાનંદ સ્વામી ભાષ્યની અંદર 15 શ્લોક સમજાવ્યા. 16મો શ્લોક આપણે બપોર પછી સમજશું. અત્યારે કથાનો સમય પૂરો, તો 2 મિનિટ હરિનામ સંકીર્તન. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ, પોતાના આશ્રિતને આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવતા એક પછી એક શ્લોક સમજાવે છે, જેમાં છેલ્લે મહારાજે બતાવ્યું હતું યજ્ઞની પ્રસાદી હોય યદ્યપે માંસ હોય તો ન ખાવું, પ્રસાદી હોવા છતાંય દારૂપાન ન કરવું. એક પછી એક વાત બતાવતા મહારાજ અહીંયા અકાર્ય આચરણ ક્વાપી જાતે સ્વસ્ય પરસ્યવા અંગ છેદો ન કર્તવ્યમ શસ્ત્રાદેશ ચક્રુધા પીવા. 16મા શ્લોક બતાવી રહ્યા છે મહારાજ. એટલી બધી દયા કરી, શિક્ષાપત્રી જયારે વાંચીએ ને ત્યારે એમ લાગે ભગવાન શ્રીહરિનું હૃદય સાગર જેવું હશે, બહુ જ દયાળુ હશે. જગત માત્રનો એ મત છે જેણે ભૂલ કરી હોય એને ઠાર કરો, એને જબરજસ્ત દંડ આપો. મહારાજ આમ અલગથી ટન મારે છે. મહારાજ કે અકાર્ય આચરણે, ન કરવા યોગ્ય એવું કોઈ કાર્ય તમારાથી થઈ ગયું હોય, પોતાનાથી થયું હોય અથવા તો બીજાનાથી થયું હોય, તેમ છતાંય અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ ચક્રોધા પીવા. ગમે તેવી ભૂલ પોતાનાથી થઈ હોય અથવા તો બીજાથી થઈ હોય, તેમ છતાંય મહારાજ કે મારો આશ્રિત ક્યારે પણ પોતાના અંગનું છેદન ન કરે, બીજા અંગનું બીજાના અંગનું પણ છેદન ન કરે, શસ્ત્રથી ન કરે, ક્રોધથી ન કરે. આમ વિચારો તો મહારાજના અવતારનું કાર્ય જ એવું કંઈક દેખાય છે. મહારાજ એક વાત બહુ સ્પષ્ટ બતાવે છે કે તમે ભૂલ કર્યા પછી અંગનું છેદન કરશો, તમારી ભૂલ સુધરે એમ નથી. અંગનું છેદન કરવાથી ભૂલ સુધરી જવાની? દંડ કોઈ જબરજસ્ત આપવાથી શું ભૂલ સુધરી જવાની? મહારાજ કે ભૂલ થયા પછી એને દંડ આપવા કરતા ફરીવાર ભૂલ ન થાય એવું કંઈક એને આપો, એવું કંઈક આપો. આ બ્રહ્માંડની અંદર આવીને મહારાજે અસુરોને મારવાને બદલે જીવાત્માની અંદર રહેલી આસુરી વૃત્તિને મારી છે. મહારાજ કે અસુરને મારીએ માનો, અસુરને મારી નાખે અને મરી પણ જાય, પણ એની અંદર આસુરી તત્વ જો મર્યું નહીં હોય તો ફરીવાર જન્મશે. દાખલા તરીકે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ મારી નાખ્યા તો ફરીવાર જન્મ, રાવણ અને કુંભકર્ણ થયા. એને મારી નાખ્યા ત્રીજી વાર જન્મ, શિશુપાલ અને દંતવક્ર થયા. તે રાવણ અને કુંભકર્ણનું જેવું જીવન હતું, હિરણાક્ષ હિરણ્યકશ્યપનું જેવું જીવન હતું, શિશુપાલ અને દંતવક્રનું જીવન જેવું જીવન હતું, એનાથી જરાય જોબનનું જીવન ઉતરતું નહોતું, એવું જ હતું. સમજાય છે? એવો જ ઘાતકી હતો, એવો જ પાપિષ્ઠ હતો, એવો જ દુરાચારીનો કરનારો હતો. પરંતુ મહારાજે જોબનને ન માર્યો, જોબન પગીને ન માર્યો, પણ એની અંદર રહેલી આસુરી વૃત્તિને મારી એને મહાન ભક્ત બનાવ્યો. મુંજા સુર કઈથી ઉતરતા નહોતા, ખરી હોતા કાયમ પાંચ પાંચ બકરાને ખાઈ જનારો. મહારાજે એને ન માર્યો, એની અંદર રહેલી આસુરી વૃત્તિને મારી. આ શ્લોકમાં પણ મહારાજ એવું જ કંઈક કહેવા માંગે છે કે માનો કોઈનાથી ભૂલ થઈ ગઈ અથવા તે પોતાનાથી ભૂલ થઈ ગઈ અને ક્રોધના આવેશમાં આવી કોઈનો હાથ કાપી નાખે, કોઈનો પગ કાપી નાખે અથવા તો પોતાનો કાપી નાખે, એ ક્રોધના આવેશમાં આવીને અંગ કાપી તો ન ખાય પણ પછી આખી જિંદગી પસ્તાવો થાય, કહો બહુ ભૂલ થઈ, બહુ ભૂલ થઈ. મહારાજ કે અંગ કાપ્યા પછી અંગ કપાણું એનો પશ્ચાતાપ થશે પણ પોતે કરેલું જે પાપ છે એનો પશ્ચાતાપ નહીં થાય. બરાબર? મહારાજ બહુ ઊંડાણમાં જઈ રહ્યા છે. મહારાજ કે જીવાત્મા ક્રોધના આવેશમાં આવી અને કોઈના અંગનું છેદન કરશે, એ અંગનું છેદન કર્યા પછી જિંદગી પર્યંત એ અંગની ખોટ વર્તાશે, એટલે જિંદગી પર્યંત એને પશ્ચાતાપ થશે, પણ શેનો થશે? તો કે અંગ કાપ્યું છે, એ ભૂલ કરી છે એનો પશ્ચાતાપ થશે. એ અંગ કાપ્યું એનો પશ્ચાતાપ થશે, એમાં જે મૂળ ભૂલ છે, જે મૂળ ભૂલ છે, જે કારણ ભૂલ છે, જેનો પ્રસાદાપ થાવ જોઈએ એ ગૌણ થઈ જશે. જેનો પ્રસાદાપ થાવ જોઈએ એ વસ્તુ ગૌણ થઈ જશે, એનો પ્રસાદાપ નહીં થાય કે મેં આવી ભૂલ કરી હતી પરિણામે અંગ કપાણું. એ જે ભૂલ છે, કારણ ભૂલ છે, એનો પ્રસાદાપ ઓછો થશે. કાર્ય ભૂલ જે છે, જે અંગ કપાણું જેની ખોટ વર્તાય છે, એનો પશ્ચાતાપ જીવન પર્યંત થશે. અને મતલબે મહારાજ કે જે વસ્તુ ટાળવી જોઈએ, જે ખોટ ટાળવી જોઈએ, એ ખોટ એમને એમ રહેશે, એ ખોટમાં કોઈ સુધારો નહીં થાય. માટે મહારાજ કે કાર્યને સુધારવા કરતા કારણને સુધારો, કારણ સુધરશે તો કાર્ય તો આપોઆપ સુધરી જશે. મહારાજ કે કારણ ભૂલને ગોતો, કારણ ભૂલને, કારણ ભૂલને ગોતશું ઓટોમેટિક મહારાજ કે અંગનું છેદન કરવાની કોઈ આવશ્યકતા નહીં રહી. કેટલી અદભુત મહારાજ સમજૂતી આપે છે, કેટલું સુંદર રીતે મહારાજ સમજાવે. સદાનંદ સ્વામી પણ એના ઉપર કેટલી સુંદર રીતે સુનાવટ કરે. ભગવાન શ્રી હરિ કે ગમે તેવી ભૂલ થઈ હોય અખીર જીવ છે, અખીર જીવ છે. ગમે તેટલો સાવધાન વ્યક્તિ હોય, ગમે તેટલો ડાહ્યો હોય, ગમે તેટલો જ્ઞાની હોય, પરંતુ ક્યારેક માયા એને આટીમાં લઈ લઈ, ઇન્દ્રિય અંતસ્કરણ એને આટીમાં લઈ લઈ અને જીવનમાં કોઈક ભૂલ બની આવે, કોઈક ભૂલ બની આવે, પોતાનાથી બની આવે અથવા તો બીજાનાથી બની આવે. તો મહારાજ કે બનેલી ભૂલને ટાળવાનો પ્રયાસ કરે, પરંતુ મહારાજ કે ક્યારેય મારો આશ્રિત એ વસ્તુને ગૌણ બનાવી દે અને બીજી વસ્તુને પ્રધાન ન કરે. અને મહારાજ કે આવી ભૂલ કરશે તો પરિણામ શું સર્જાશે. દાખલા તરીકે કોઈ કે કંઈક એવી ભૂલ કરી જે ભૂલ ગુનાને પાત્ર છે, પ્રાયચિત એનું જરૂર કરાવવું પડે એવી ભૂલ છે, પણ માનો એક વ્યક્તિએ ભૂલ કરી અને ભૂલનો દંડ બીજી વ્યક્તિને આપવા ગયો અને ક્રોધના આવેશમાં એનો હાથ કાપી નાખ્યો. સમજવા પ્રયાસ કર્યો, કોઈક વ્યક્તિએ માનો ભૂલ કરી, એનો દંડ આપવો જોઈતો હતો પણ પ્રાયચિતના રૂપમાં આપવો જોઈતો હતો, બે શબ્દ કહીને આપવો જોઈતો હતો, પણ એને બદલે ક્રોધના આવેશમાં એનો હાથ કાપી નાખ્યો કે એનો પગ કાપી નાખ્યો, તો કાનૂની ગુનો થશે. કેવો થશે? કાનૂની ગુનો થશે. પહેલા એ જે ભૂલ કરી છે એને લોકો ભૂલી જશે અને કાયદો પણ એને ભૂલી જશે, અને દંડ કોને દેશે? તો કે જેને હાથ કાપ્યો છે ને એને દેશે. ભૂલ કોની હતી? ભૂલ બીજાની હતી. બરાબર મહારાજ સમજાવવા પ્રયાસ કરે, ભૂલ બીજાની હતી અને સજા બીજાને ભોગવવી પડશે. ભૂલ કરનારો એની ભૂલ તો નહીં સુધરે, પણ ઉલટાની ભૂલ બીજાએ કરી છે ને સહન બીજાને કરવાનો વારો આવશે. કોર્ટ એને ઉપાડી જશે, કાયદો એને ઉપાડી જશે, એને એકાદ બે વર્ષની સજા આપશે, દંડ આપશે. માટે મહારાજ કે મારો આશ્રિત ક્યારેય પણ ક્રોધના આવેગમાં આવી અને આવી ભૂલ ન કરે, કોઈના અંગનું છેદન થઈ જાય. એટલે તો મહારાજે સત્સંગજીવના ચતુર્થ પ્રકરણમાં સંતોના નિર્માની વર્તમાનમાં મહારાજ એવું લખ્યું કે સંતો ક્યારેય પણ કોઈને ગાળ પણ ન દે, ભૂલમાં જો ગાળ દેવાય જાય તો એક ઉપવાસ કરે, અને તાડન તો કદી ન કરે, અને કોઈને જો તાડન કરાય જવાય અને જરા તરા લોહી નીકળે તો મહારાજ કે ચાર ઉપવાસ કરે, અને કોઈને તાડન કરીને હાથ પગ ભાંગી જાય 12 ઉપવાસ કરે. મહારાજ કે આ વખતે અમે લોકોના સ્થૂળ દેહને દંડ દેવા માટે આવ્યા જ નથી. બરાબર મહારાજનો રહસ્ય સમજવા પ્રયાસ કરજો. મહારાજ કે અમે આ વખતે કોઈ પણ ભક્તના સ્થૂળ દેહને દંડ દેવા માટે આવ્યા નથી, અમે તો સૂક્ષ્મ અને કારણને દંડ દેવા માટે આવ્યા છીએ. મહારાજ કે ભૂલ બીજો કરે છે અને દંડ બીજાને આપવામાં આવે છે. જગતની રીત એવી છે, ભૂલ બીજો કરે છે, દંડ બીજાને આપવામાં આવે છે. સ્થૂળ દેહ તો કેવળ ક્રિયાત્મક રીતે દેખાય છે, પણ ભૂલ તો કારણની છે. સમજાય છે? ભૂલ તો કારણની છે. ક્રિયા સ્થૂળ દેહ કરે છે, એટલે આપણા મનમાં એમ થાય છે ભૂલ સ્થૂળ દેહ કરે છે, પણ મહારાજ કે સ્થૂળ દેહ ભૂલ કરતો જ નથી, ભૂલ તો કારણ દેહ કરે છે. અંદર જે વાસના રહેલી છે, વાસના ભૂલ કરાવે છે. તો દંડ દેવો જોઈએ તો વાસનાને દેવો જોઈએ. દંડ દેવો હોય તો વાસનાને દંડ દેવો જોઈએ. દાખલા તરીકે એન્જિન ખોટવાનું હોય, એન્જિન ખોટકા અને રિપેરિંગ ડબ્બાને કરે, અને પછી ટ્રેનને ચલાવવા માટે કદાચ તૂટી જાય તો ટ્રેન ચાલે? નુકસાની તકલીફ એન્જિનને છે, તો એન્જિન જ રિપેર થવું જોઈએ. એન્જિન રિપેર થાય તો જ ગાડી આગળ વધે. ડબ્બાને કદાચ 100 વર્ષ સુધી રિપેર કરે તો એમાં કોઈ સુધારો શક્ય નથી. એમ મહારાજ કે ભૂલ કારણ કરે છે તો દંડ કારણને મળવો જોઈએ. એને બદલે કારણ એન્જિન છે, એને દંડ દેવાને બદલે ડબ્બા જેવો જે સ્થૂળ દેહ છે એને દંડ આપે છે. અને મતલબે મહારાજ કે પરિસ્થિતિ એ સર્જાય છે કે જે ભૂલ સુધરવી જોઈએ એ સુધારાને પામતી નથી, ઉલટાનું પરિણામ વિકૃતતા આવે છે. કેવળ અંગ છેદન કરવાથી મહારાજ કે ભૂલ નહીં સુધરે. અને સદાનંદ સ્વામી કે આ મતને ભગવદ્ ગીતાએ પણ સ્વીકાર્ય કર્યો છે કે વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. કેટલી અદ્ભુત સમજણ આપી કે વિષય છોડવા પછી જો રાગને છોડ્યો નથી, કેવળ વિષયનો ત્યાગ કર્યો, પણ વિષયની અંદર એટલે આશક્તિનો ત્યાગ નથી કર્યો, તો વિષયને છોડ્યા પછી પણ એની અંદર એટલી જે વૃત્તિઓ છે એ નષ્ટ નહીં થાય. વિષયને છોડવા કરતા વિષયને રાગને છોડો વધારે શ્રેષ્ઠ છે. રાગ આશક્તિને છોડવી એ વધારે શ્રેષ્ઠ છે, અને રાગ ટળતાની સાથે વિષય તો આપોઆપ છૂટી જશે, જેવી રીતે શ્રીફળ હોય, શ્રીફળની અંદર પાણી હોય, પાણી, એ પાણી જ્યાં સુધી અંદર ભર્યું છે ત્યાં સુધી આપણે આખું શ્રીફળ હોય એને આપણે ઉપરથી ગમે એટલી મહેનત કરીએ અને એનું જે કોપરું હોય, ગર્ભ હોય, એને નાળિયેરના કાચલાથી અલગ કરવા માટે ગમે એટલો પ્રયાસ કરીએ તો એ અલગ થશે નહીં, કારણ કે અંદર પાણી ભરેલું જ ત્યાં સુધી અલગ નહીં થાય. પણ એનું એ પાણી જ્યારે સુકાઈ જશે, પાણી સુકાઈ જશે તો આપોઆપ કાચલાથી ગર્ભ અલગ થઈ જશે, અલગ કરવા માટે પ્રયાસ કરવો પડશે નહીં, કારણ એનું પાણી એનું કારણ છે. એમ મહારાજ કે જીવની આશક્તિ કારણ છે, જ્યાં સુધી આશક્તિ નથી તળી ત્યાં સુધી કદાચ એને વિષયથી દૂર લઈ જવામાં આવશે તો એ સ્થૂળ દેહથી કદાચ નહીં ભોગવે, તો એ સૂક્ષ્મ દેહથી તો વિષય જરૂર ભોગવતો રહેવાનો, અને જ્યાં સુધી સૂક્ષ્મ દેહથી પણ વિષય ભોગવતો રહેવાનો ત્યાં સુધી જે સમયે વિષયનો પ્રસંગ પડશે એ જ ઘડીએ જરૂર પાછો ભૂલ કરવાનો, માટે મહારાજ અહીંયા અદ્ભુત વાત લખે મહારાજ કે ગમે તેવી ભૂલ પોતાનાથી થઈ હોય અથવા તો બીજાથી થઈ હોય તોય પણ એના સ્થૂળ દેહને દંડ ક્યારેય ન આપે, એના અંગનું છેદન ક્યારેય ન કરે, એને દંડ આપવો હોય તો વાતે કરીને પેલી વ્યક્તિને પ્રશાતાપ થવા માંડે, કહો મેં બહુ ભૂલ કરી, અને આપણા નંદ સંતો ઓછા દંડ નથી આપ્યા, પણ વાતે કરીને હે જે વાતમાં તું શું કરવા આવ્યો છે, તું શું કરે છે, તને મનુષ્ય દેહ શા માટે મળ્યો છે, કયા માર્ગે તારે ચાલવું જોઈએ, તું કયા માર્ગે ચાલે છે, એવો અદ્ભુત ઉપદેશ આપ્યો, ઉપદેશ આપતાની સાથે એના જીવનની અંદર કારણ શરીરમાં રહેલી આશક્તિ ટળી ગઈ, અને આશક્તિ ટળતાની સાથે એ સ્થૂળ દેહમાં જે ભૂલો કરતો હતો એ ભૂલો આપોઆપ છૂટી ગઈ. અહીંયા મહારાજ એમ કહે છે કે સ્થૂળ દેહને દંડ આપવો, કેવળ સ્થૂળ દેહને દંડ આપવો એ અસ્થાને છે. હા, જે કારણને સ્પર્શ કરતો હોય એવો સ્થૂળ દેહનો દંડ એ ઈચ્છનીય છે. દાખલા તરીકે તપ એની પાસે કરાવવું, વ્રત કરાવવું એ ઈચ્છનીય છે, પરંતુ એના અંગનું છેદન કરી અને જીવન પર્યંત એને અંગની ખોટ વર્તાય એવી ભૂલ તો મહારાજ કે કદી પણ કરવી નહીં. અને એવી જે ભૂલ કરે છે એનાથી એની એવી જે ભૂલ કરે, માને કે દંડ આપવાની જે ભૂલ કરે છે એનાથી મૂળ જે કારણમાં ખોટ છે એ ખોટ ટળતી નથી, ઉપરાંતથી વધારેને દુઃખની પ્રાપ્તિ થાય છે. દંડ આપવાનો હોય એ સુખને માટે આપવાનો હોય, દંડ શું કામ આપવાનો હોય ખબર છે? વ્યક્તિને હેરાન કરવા માટે કોઈ દી દંડ આપવાનો ન હોય, બરાબર? ભગવાનના ભક્તો સમજે, સજા જે આપવાની હોય એ વ્યક્તિને હેરાન કરવા માટે કદી આપવાની ન હોય. એને કદાચ સ્થૂળ દેહમાં એવું લાગે કે મને હેરાન કરવા માટે દંડ આપે છે, પણ મહારાજ કે નહીં, સદાનંદ સ્વામી કે હેરાન કરવા માટે વ્યક્તિને કોઈ દાડો દંડ ન અપાય, એને સુખી કરવા માટે દંડ આપવાનો હોય, સમજાય? એને જે દંડ આપવાનો એને સુખી કરવા માટે આપવાનો હોય, એને બદલે જો એનું અંગનું છેદન કરી નાખવામાં આવશે તેને જિંદગી પર્યંત હેરાન ગતિ રહેશે. માટે ભગવાન શ્રી હરિ કે મારો આશ્રિત ગમે તેવી ભૂલ પોતાથી થયો અથવા તો બીજાથી થઈ હોય, અકાર્ય આચરણી કવાપી જાતે સ્વસ્ય પરસ્યવા અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ ચક્રુધા પીવા. મહારાજ કે કોઈ દાડો એના અંગનું છેદન ન કરે. કારણ તો કે અંગનું છેદન કર્યા પછી પણ કારણની જે વાસના છે, જે વાસનાને ભૂલ કરાવે છે, એ વાસના નહીં ટળે, અને વાસના નહીં ટળે તો વ્યક્તિનું અંગ છેદન કર્યા પછી પણ ફરીવાર ભૂલ થવાની શક્યતાઓ છે, અને એનું અંગનું છેદન નહીં કરે અને કેવળ એના કારણ ઉપર દંડ આપી અને એનું પ્રાયચિત કરાવી એના કારણની અંદર રહેલા આશક્તિ રાગને જો ટાળવામાં આવશે તો સંપૂર્ણ એના અંગ હોવા છતાંય એ કદી ફરીને ભૂલ નહીં કરે. માટે સ્થૂળમાં દંડ આપવાને બદલે એના કારણને દંડ આપ.